மகாதேவ்யா கோக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 12 நவம்பர் 2006. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 460 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરીને કર્મબંધન થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. જીવની કપરામાં કપરી કસોટી હોય તો દેહમાં અસાતાનો ઉદય આવે, તે વ્યાધિનો ઉદય થાય. આ શારીરિક વેદના થાય ત્યારે આત્મભાન ભૂલાવે એવો કર્મનો ઉદય આકરો ક્યારેક વર્તે છે. બહુ લાંબા સમયથી ઉપાસેલો વૈરાગ્ય એ પણ ત્યારે સરી પડે છે. પરમ કૃપાળુદેવ આનો ઉપાય કહે છે. શારીરિક વેદનાનો દેહનો ધર્મ એ અહ્યાસવા યોગ્ય છે, પણ આ થતું નથી. વાતો કરીએ છીએ ગમે તેટલી, પરંતુ સાધકના જીવનમાં, મુમુક્ષુના જીવનમાં, અરે જ્ઞાની તપસ્વી બધા બધું છોડીને બેઠા છે અને પોતાને ગુરુ કેવડાવે છે, એ બધા શરીરની અસાતામાં તો ઊંધા પડી જાય છે. કારણ કે અભ્યાસેલો વૈરાગ્ય કાચો છે, સાધના કાચી છે, વાચાનું બળ છે એટલું જ, અને વેશપર્તનને દેશપર્તનને આવું બધું પરિવર્તન કરી નાખે. આ તો બધા લૌકિક છે. દશા પરિવર્તન, અંતરંગની અંદરની દશા પરિવર્તન થાય તો જીવ તો દશાના સામર્થ્યથી જીવે છે. પરમ કૃપાળુ દેવ એનો ઉપાય કેટલો સરસ બતાવે છે, રૂડો ઉપાય કહે છે. જ્ઞાનીના માર્ગે ચાલવાનો રૂડો ઉપાય કયો છે? તો કે વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. સ્ટેજ નંબર 1, પહેલો પ્રકાર, કે જ્યારે શરીરમાં કોઈ વ્યાધિ નથી, શરીરમાં કોઈ વ્યાધિ નથી, તે સમયે એવા સમયમાં જો પોતાનું જુદાપણું, કે શરીર સારું છે તો પણ તે હું નથી, તે મારું નથી, સારું છે તો પણ કાયમ રહેવાનું નથી, અને એ શરીરનું સુખ છે તે મારું સુખ નથી, તે શરીરની અનુકૂળતા છે તે મારી અનુકૂળતા નથી, આવું વ્યાધિ રહિત શરીર હોય તે સમયે જીવે કેવી ભાવના ભાવવી શરીર પ્રત્યેની? તો કે તે સમયમાં પોતાનું જુદાપણું જાણવું. સંકેતનું લક્ષણ તો એ જ છે કે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. પણ આ ભિન્નતા એ આપણને શરીર સુખ જ્યારે પ્રવર્તતું હોય, કે મને પાણી પચી જાય છે અને કાંઈ થવાનું નથી એવું અભિમાન એટલું બધું દેહનું વર્તતું હોય કે જીવ ફાવે તેવો વ્યવહાર કરે, તો એમાં દેહને ભિન્ન ગણવા પણ ક્યાં રહ્યું? ઉલટાની દેહની જે મજબૂતી છે એને જ પોતાની મજબૂતી માને છે, કે આપણને કાંઈ વાંધો ન આવે, આપણે પહાડ ચડી જાય, આપણે રાતના ઉજાગરા કરી લઈએ, આપણે ગમે તે ખાઈ લઈ પી લઈ, મને કાંઈ વાંધો ન આવે. એ મનેમાં હું સાથે અધ્યાસ એટલો બધો દેહનો છે, એ દેહાધ્યાસ એટલો બધો પાવરફુલ છે કે દેહ તે હું, આવું મિથ્યા મતીની અંદર જીવ પડેલો છે. અને તે સમયની સાતા એને જે વેદાય છે એ ખરેખર તો દેહની અનુકૂળતા છે, વ્યાધિ રહિત શરીર છે એની સાતા છે, એને પોતાની સાતા સમજે છે, એને જ્ઞાનીઓ મિથ્યા સમતા કહે છે. બહુ આપણને ગમે તે, આપણે વહેલું મોડું થાય તો કાંઈ વાંધો નહીં, હવારે ખાધું હોય તો શું ના ખાવી, સાતા ઘણી મિથ્યા સત્તા છે. તે સમયે દેહથી પોતાનું જુદાપણું જાણી, આ એક, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, દેહનું સ્વરૂપ અનિત્ય છે, ગમે તેવો સારો દેહ છે, રૂપાળો છે, સુંદર છે, નમણો છે, નાજુક છે, સુહામણો છે, છતાં પણ તે અનિત્ય છે. આ દેહનું તો નાશ થવું નિશ્ચિત છે. આવું પોતાથી જુદાપણું અને અનિત્યપણું આ બે બરોબર લક્ષમાં આવવા જોઈએ કે શરીર તે હું નથી, શરીર તે મારું નથી, હું શરીરમાં છું છતાં હું શરીર નથી, શરીરના સંગમાં હોવા છતાં શરીર મારું નથી, સંગી છે, દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય. આ દેહ પ્રત્યેનો આ ભાવ ક્યારે કરવો? વ્યાધિ રહિત શરીર છે ત્યારે. ઘણાને એમ છે કે પરમાર્થ ક્યારે આરાધવો, ધર્મ ક્યારે કરવો? તો કે જ્યારે આ બધી જ અનુકૂળતા છે ત્યારે. ઉત્તરાધીન સૂત્રમાં પણ ભગવાન મહાવીર ફરમાવે છે કે જ્યારે ઇન્દ્રિયો કામ કરે છે તારી બધી, તે સમયે ધર્મની આરાધના કર, તે સમયે ધર્મ તત્વને સ્થિર કર. પણ જ્યારે શરીર શિથિલ થઈ જશે ત્યારે ધર્મની વાતો કેવળ ભ્રમણા રહેશે. તો અત્યારે અનુકૂળતા છે જ્યારે શરીરની, ત્યારે એની અંદરનો ભિન્ન ભાવ અને અનિત્ય ભાવ એનો વિચારીને મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય, શરીર ઉપરનો મોહ અને શરીર સાથેનું મમત્વ, શરીર ઉપરનો મોહ અને શરીર સાથેનું મમત્વ એ જો ત્યાગી દીધું હોય તો ઘણું મોટું શ્રેય છે. પણ એ વેળા વહી ગઈ, એ વેળા વહી ગઈ. એવું હતું ત્યારે કાંઈ યાદ આવ્યું નહીં, ત્યારે એવો કોઈ યોગ પણ બાજ્યો નહીં, કંઈ વાંધો નહીં. બીજું કહે છે, તથાપિ તેમ ન બન્યું હોય, આ સમય, આ અવસર, આ તક કદાચ ચાલી ગઈ કે સાહેબ તમે કીધું એ વાત તો હવે કાંઈ થાય એમ નથી, કેમ કે હવે શરીર વ્યાધિગ્રસ્ત થયું. પૂછીએ કોઈને કેમ છો, કારણ કે બધું જ બરાબર છે, પણ ઉંમર ઉંમરનું કામ કરે છે. હવે ઉંમર થઈ, ઉંમર જવાબ આપે છે, થાકી જવાય છે, જાજો સમય બેસી શકાતું નથી. સાંભળીએ તો જ્ઞાન તંતુઓ કામ કરતા નથી, વસ્તુ સરસ છે, બહુ જ સરસ છે, ઉપદેશ સરસ છે, તત્વ સરસ છે, પણ અમારું આ ગ્રહણ શક્તિ નથી, અમે એને સાંભળી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. અને ગ્રહણ કરીએ તો કોઈ જ્ઞાનતંતુ બુદ્ધિ તત્વ હવે અમારું એને મદદરૂપ થતું નથી, કોઈ પ્રજ્ઞા જાગી નથી. એટલે સાંભળી લઈએ છીએ પણ કોઈ પરિણામ આવતું નથી, પરિણામ થતું નથી, પરિણતિ થતી નથી. કારણ કે સાંભળ્યા પછી જે શરીરની અંદર પ્રોસેસ થવી જોઈએ, જીવની અંદર એ પ્રોસેસ નથી થતી. દેહ અનિત્ય છે એમ સાંભળ્યું, શું પ્રોસેસ થઈ? હું શાશ્વત છું એમ સાંભળ્યું, શું પ્રોસેસ થઈ? એ કંઈ નથી થઈ. હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, રાડું પાડી પાડીને બોલશે, પ્રોસેસ શું થઈ? અંદર અંતરભેદ શું થયો? હું દેહાદી સ્વરૂપ નથી, દેશ શ્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, થઈ પોતાની ભિન્નતા, થયો એવો પ્રકાશ, અંદરથી આત્માનો ભણકાર થયો, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ જેમ જેમ થતું જશે તેમ તેમ રાગ દ્વેષનો ક્ષય થાય અને મોક્ષની નજીક જીવ જાય, કર્મનો ક્ષય થાય. તો તે ન થયું તો જ્ઞાની કહે છે, તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થઈ, કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થઈ તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. આ બીજી સ્થિતિ થઈ કે વ્યાધિ રહી શરીરની એક સ્થિતિ, તે સમયે તું ભાવ કે હું દેહથી ભિન્ન છું અને તે દેહથી અનિત્ય છે, આ એક વાત. એ અવસર ગયો તો શરીરમાં કંઈ વ્યાધિ આવી, જરા અવસ્થા કોઈને છોડતી નથી, કંઈ ને કંઈ પ્રકારની વ્યાધિ. હવે પાચન ક્રિયા નબળી પડી છે, કિડનીના ફંક્શન નબળા પડ્યા છે, હાર્ટ નબળું પડ્યું છે, આંખો નબળી થઈ છે, દાંત નબળા થયા છે, શ્રવણ શક્તિ કામ કરતી નથી અને વિચાર શક્તિ તો હલતી જ નથી, પણ એ જીવના ખ્યાલમાં આવતું જ નથી ક્યારે કે મારું અંદરનું માનસિક તંત્ર નબળું છે. એ તો ખ્યાલમાં આવતું જ નથી. એ તો છેલ્લે સુધી સમજે કે મારા જેવો ડાયોને સમજણો કોઈ છે જ નહીં, હું બધું જ જાણું. અરે પણ બંધ પડી ગયું તારું તંત્ર અંદરનું, નો રિસેપ્શન. પછી તો ચીલા ચાલુ, જે કઈ સાંભળ્યું એ બડબડાટ કર્યા કરે, ઇઝ ઓનલી રિપીટેશન, નથિંગ એલ્સ. રોજે રોજ નવી સ્પૂર્ણા થવી જોઈએ, રોજ રોજ નવો નવો પ્રકાશ થવો જોઈએ. અનંત જ્ઞાનનો ધણી એવો આત્મા, એને એક વાત ક્યાં હતી કાયમ? તો એ બતાવે છે કે એની જ્ઞાન અવસ્થા જીવંત છે, પ્રગતિશીલ છે. આ તો ચીલા ચાલુમાં પછી પડ્યા હોય, કાંઈ ફેરફાર નહીં, ચિંતનનું કોઈ પરિણામ નહીં, કારણ કે ચિંતન થઈ શકતું નથી. એને ખબર નથી પડતી, આંખ નબળી પડી ખબર પડે છે, પણ તારું મગજ નબળું પડી ગયું, કાંઈ યાદ રહેતું નથી ને એલફેલ બોલસ, અનુસંધાન ખોટે ખોટું કરે, અને અહમ એટલું બધું હોય એટલે કોઈનું હામાનું સાંભળે માને પણ. આમ ને આમ આખા સંસારની અંદર હાયલું છે, માર્ગ પ્રગટ થતો નથી. આ અલૌકિક થવાનો માર્ગ અલૌકિક કરનારું જે જ્ઞાન બળ છે એ ત્યાં મુરઝાઈ ગયું, આવૃત. દેહનું આવરણ એના ઉપર આવ્યું, રોગનું આવરણ એના ઉપર આવ્યું, વ્યાધિનું આવરણ એના ઉપર આવ્યું. હમણાં બહુ ભૂલી જવાય છે, તમે સામે હો તો તમારું નામ યાદ ન આવે, આવરણ આવ્યું. જ્ઞાનધારા કઈ નથી ગઈ, આવરણ આવી ગયું. એમ અનેક પ્રકારે હવે કોઈ તત્વજ્ઞાન સાંભળીએ છીએ તો એની સંધિ થતી નથી, એનું અનુસંધાન મળતું નથી, એનો પ્રકાશ થતો નથી. પછી રોજ બસ સાંભળવા ખાતર બે સાંભળે, અમે સ્વાધ્યાય ચાર વાર સાંભળી, ચાર વાર સાંભળે કે ચાલીસ વાર સાંભળે, અંદર જીવંત નથી, વિચારધારા જીવંત નથી. આ વ્યાધિના લક્ષણો છે બધા. આ જરા અવસ્થા કહેવાય. આ જરા અવસ્થાની અંદર આ જે તેજસ્વીતા છે જ્ઞાન તંતુની, એ પણ પૂજગઢ પરમાણુની મંદ પડી ગઈ, સાધન ખોટું થઈ ગયું. એ કહે છે વ્યાધિ ઉત્પન્ન થઈ તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. વ્યાધિ સમયે કર્મબંધન કેમ થાય છે? આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, દેહ પ્રત્યેનું મમત્વ અને મોહ, એને કારણે થઈને આ બધા પરિણામ થાય છે. નિમિત્ત ઉપર દોષ આવે છે, કોઈ બાજુના સંયોગો છે એના ઉપર દોષ આવે છે, સંબંધ ઉપર દોષ આવે છે, અને જીવ વિભાવની અંદરની પરિણતિમાં જ રહે છે. એટલે કર્મબંધન થાય છે. પણ જો આવી ભાવના ભાવી હોય કે આ દેહ છે એ તો મારાથી ભિન્ન છે, 509માં કૃપાળુ દેવે દેહ અને કાયા જુદા છે તે સમય આપ્યો છે કે રોગ આવે તો પણ જ્ઞાની જ્ઞાનીનો જ્ઞાન યોગ, કે દેહ અને કાયા જુદા છે તે જ્ઞાન યોગને બાધા આવતી નથી. રોગ આવે છે પણ તેને બાધા નથી આવતી. તો કે છે કે તે સમયે કર્મબંધન થતું નથી. ક્યારે નથી થતું? વ્યાધિ આવે ત્યારે. બહુ ઉત્કૃષ્ટ અવસ્થા છે, બહુ ઉપાસવા જેવી છે. અમથોમથો આપણે કર્મબંધન કરીશું કેટલો સમય, જ્યારે જ્યારે જરા જરા વ્યાધિ આવશે એટલે જીવ કર્મબંધનમાં પડી જવાનો. શું કામ કર્મબંધન? એ શરીર સાથે જોડાઈ જાય છે, શરીર સાથે એકતા બુદ્ધિ કરે છે, શરીર સાથે મમત્વ છે, શરીર સાથે મોહ છે. એટલે આખો દિવસ એનું ચિંતન શું છે? દેહનું છે, આત્માનું નથી. એ નવરો પડે એટલે શું વિચાર કરે? અહીંયા દુખે છે, અહીંયા આમ થાય છે, આજે આમ થયું કાલે આમ, આ દવા કાંઈ અસર કરતી નથી, આ ડોક્ટર મત કે સમજ જ નથી. તારામાં સમજ આવે ને તો બધા ડોક્ટરો દુનિયાના મજાના છે કે આ દેહ તે હું નથી. દેહાદીથી પોતાનું જુદાપણું જો સમજાઈ જાય એમાં કોઈ ડોક્ટરની જરૂર નથી. જ્ઞાનીનું સરુણ લે એના જેવો કોઈ ડોક્ટર નથી. સદગુરુ વૈદ્ય જેની દવા લેવી જોઈએ લેતો નથી, જેનું નિદાન માનવું જોઈએ એનું માનતો નથી, અને પછી એને વિકલ્પ આવે છે, વિભાવ આવે છે, કર્મબંધનું કારણ થાય છે. કાંઈ ન કરવા છતાં પથારીમાં પડો પડો કર્મબંધ કરે, અનંત કર્મ બાંધે. કારણ એનું ચિત્ત ક્યાં છે, એની ઉપયોગની ધારા ક્યાં છે? એની વ્યાધિમાં. દેહ પ્રત્યેનું મમત્વ છે. આ ક્યારે સારું થશે? અને આ બધાને તમને શું, બધા તમે તો બધા જલસા કરો છો, આ મને કેટલી પીડા છે. હવે ઓલા જે હારા છે ને જવા દે ને ફરવા, તું પડ્યો રે, તારી પીડા તું ભોગો. ન રહ્યા, કસોટી છે વ્યાધિના સમયમાં, સમજણની કસોટી છે. તે સમયે જો જીવ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા, તેવી ભાવના એટલે પોતાનું તેથી જુદાપણું જાણવું અને દેહનું અનિત્ય આદિ સ્વરૂપને જાણવું, આ ભાવના ભાવે ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. આ જ્ઞાનીના વાક્યો છે. નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી, નહીં થાય કર્મબંધન, નહીં થાય. અને ત્રીજી અવસ્થા, નાની મોટી વ્યાધિ આવી ત્યારે અને આ ન થયું અને પછી તો જીવને વ્યાધિ આવી જાય. લાંબુ જીવે તો શું થાય, મરવા માટે કંઈક નિમિત્ત તો જોઈ ને, તો વ્યાધિ કેવી આવે? ઘડપણમાં વ્યાધિ આવે જોરદાર આવે, હવે તો આ મને લઈને જ જમશે, પણ લેવા જ આવી છે, એ બહુ પકડ કરી છે શરીરની, આ મારો હા હા લઈ લેશે, પણ તારો હા લેવા જ આવી છે, એ કે છે બહુ જીવો. હવે મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે ત્રીજું સ્ટેજ, થર્ડ સ્ટેજ, મહાવ્યાધિના ઉત્પન્ન કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. મહાવ્યાધિ થાય તો શું કરવું? વચના અમૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના, આ ભવનું અને ભવાંતરનું બધાનું આ ઔષધ છે. વિતરાગના વચનો ઔષધ છે. તો કે છે કે મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી, એક કામ કરવું દેહનું મમત્વ ત્યાગવું અને બીજું શું કરવું, જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. રૂડો ઉપાય છે શબ્દ કેવો મૂક્યો છે, અનંતવાર જીવે રૂડું કરવા પ્રયત્ન કર્યો પણ તેથી રૂડું થયું નહીં. કારણ શું કામ ન થયું, એને જ્ઞાની પુરુષના માર્ગની વિચારણા ન કરી, એને પોતાના માર્ગની વિચારણા કરી. મને ધનથી સુખ મળે, સંગ્રહથી મળે, પરિગ્રહથી મળે, સંબંધથી મળે, ધંધાથી મળે, પદાર્થોથી મળે, બસ કર વિચાર જેટલો કરવો એટલો, શરીરથી મળે, સારું ખાવ તો મળે, જ્ઞાની પુરુષના માર્ગની વિચારણા એ રૂડો ઉપાય છે. કૃપાળુદેવ કહે છે એને કેટલા મુમુક્ષુ સાથેનું આ પુરુષનું તાદ્રશ્ય જુઓ, ભૂમિકા આપણી. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. શું દુષ્કર છે? દેહનું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું, ઓછું કરવું મમત્વ એ પણ દુષ્કર વાત છે. કઈ દુષ્કર વાત છે? દેહનું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. આ જ્ઞાની છે, આપણી ભૂમિકાએ આપણને એને ઉઠાવવા છે. એ કે છે વાત સાચી છે, અનંત કાળથી આ જીવને કેની સાથે મમત્વ છે? દેહ સાથે. અનંત કાળથી ક્યારે એવો ભૂતકાળનો કયો સમય કે જ્યારે દેહ રહિત એની અવસ્થા હોય? નથી. દેહથી જ અનંત કાળનું એનું પરિભ્રમણ કેના આધારે થયું છે, કેની સાથે થયું છે, કેની સંગાથે થયું છે, કેના સંગે થયું છે? દેહના સંગે. હવે એને એ દેહનું મમત્વ છોડવું, એટલે કૃપાળુદેવે 522માં કીધું કે જ્યાં જ્યાં આને દેહ ધારણ કર્યો છે ત્યાં ત્યાં દેહનું અભિમાન ધારણ કર્યું છે, અને તે અભિમાન તે સમયે તે દેહનું જ્ઞાન વિચારે કરીને એ ભાવ ગાળ્યા સિવાય દેહ છૂટી ગયો છે, પણ ઓલું અભિમાન ચાલ્યું આવે છે, દેહ સાથેનું અભિમાન ચાલ્યું. અરે આ તો પૂર્વનો ગાઢ સંસ્કાર છે, દેહનું મમત્વ અને દેહ સાથેનું અભિમાન ગાઢ સંસ્કાર છે, અનંત કાળથી છે આ. એટલે આ જ્ઞાની પુરુષ કહે છે કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. આ કઈ જેવી તેવી વાત નથી, બાકીનું બધું સરળ. બાકીનું બધું ધર્મની વાતો કરવી કેટલી સરળ, મજા આવી જાય ને, પણ દેહનું મમત્વ છોડવું, ઓછું કરવું, પણ છોડવા પછી શબ્દો મૂકો છે ઓછું કરવું, ઓછું કરવું મૂક્યું. શું કામ? કે આ ઓછું જે ન કરી શકે ને એ તો સાધના માર્ગમાં ચાલી જ ન શકે. સુખ શૈલીઓ હોય, સાતા શૈલીઓ હોય, આખો દી દે એનો વિચાર કરતો હોય, ઠંડી વધી જાય, ગરમી આમ થશે, ફલાણું આમ થશે, ઢીકણું આમ, રોતો જ હોય આખો દી. બીજે ગામ જાય ત્યાં આ વ્યવસ્થા ન હોય, ત્યાં પાણી ન હોય, આમ આમ ન હોય, તેમ ન હોય. આ સાતાશીલ્યો, આ હજી દેહના આધાર ઉપર જ એને બધું કરવું છે. એટલે કે છે એ તો કોઈ દિવસ સાધક બની શકે જ નહીં. જેને દેહનું મમત્વ ત્યાગવાની વાત તો મહામુનીશ્વરોની છે, પણ ઓછું કરવું એ પ્રારંભ છે. મુમુક્ષુતા, સાધકપણું, આ બધું દેહનું મમત્વ ઓછું ન હોય તો યમ નિયમમાં કેવી રીતે આવે? યમ નિયમ છે, એક નાનું એવું વ્રત લેવું હોય કેવી રીતે લઈએ? નવકારસેનું વ્રત પણ લઈ શકે નહીં. ચોવીયાર તો એને આકરામાં આકરો લાગે. દેહનું મમત્વ ઓછું કરવું, ઓછું ન થાય ત્યાં સુધી તો આ ધર્મના વિતરાગ માર્ગમાં સાધનાની કોઈ વાત રહેતી જ નથી. યાત્રા કરવા જાય, સાધના કરવા જાય, શિબિરોમાં જાય, આ દેહનું મમત્વ સાથે લઈને જાય, એની શું દશા થાય? એ આવીને શું કરે? કાંઈ ઠેકાણું નહોતું વ્યવસ્થાનું. તો તું વ્યવસ્થા માટે ગયો હતો તો હોટલમાં જવું હતું ને, આશ્રમમાં શું કામ ગયો? તારે વ્યવસ્થા જોઈતી હતી તો હોટલમાં જવું હતું. તારે કોઈ ફરિયાદનું કારણ ન રહ્યું, અને જેવી તારી ટેસ્ટ મુજબની 3 સ્ટાર 5 સ્ટાર જે તારે જોઈ લે ને, તને કોઈ રોકે છે? પણ તું સાધના માર્ગમાં ગયો, તીર્થસ્થાનમાં ગયો, પરમાર્થની આરાધના કરવા ગયો, ત્યાં તો દેહના મમત્વ સાથે આ સાધના થઈ શકતી નથી. ઓછું તો કરવું જ પડે. સુખશીલિયાપણું, દેહની સાતાપણું એ અક્ષુણ અખંડ રાખીને પરમાર્થ માર્ગની આરાધના કરો, એ તો આત્માની ઉપાસનાનો માર્ગ છે. તો દેહ ધર્મને ગૌણ કરવા જ પડશે. ઓછું કરવું એ મહાદુષ્કર વાત છે. આ વાત નથી બેસતી, તત્વજ્ઞાનની વાતો બેસે ત્યારે આ ન બેસે. અને એટલા જ માટે થઈને શુષ્ક જ્ઞાનીપણું વધતું જાય છે. આજકાલ શુષ્ક જ્ઞાનીપણું વધતું જાય છે, કારણ કે જીવને સાધના કરવી નથી, આત્માની ઉપાસના કરવી નથી, અધ્યાત્મની વાતો મજા આવે છે. એટલે શુષ્ક જ્ઞાનીપણું જેમ જેમ આ પ્રકારનું આવા પ્રસંગો પરમાર્થમાં જ્યાં સાધનાનું મહત્વ ઓછું છે અને વાતોનું ને એવું બધું મહત્વ વધારે છે, ચર્ચાનું ને, ત્યાં શુષ્ક જ્ઞાનીપણાની આ અવસ્થા વધતી જાય છે. જેને કૃપાળુદેવે રોક લગાવી, ઉભો રે ભાઈ, આ બંને જણા મોક્ષ માને છે, એક ક્રિયાજળ અને બીજો શુષ્ક જ્ઞાની. તો કે માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. જ્ઞાનીને તો કરુણા આવી ગઈ, અરે રે, આ જીવ માને છે કે મારો મોક્ષ થશે, અને મોક્ષ તો આમાં નથી, મોક્ષ આમાં નથી. તો સાહેબ ક્યાં છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જે ધર્મનો મર્મ. ધર્મનો મર્મ તો વિચાર કે તું દેહાધ્યાસ છૂટે તો કરતા ભોગતા મટે છે. કરતા ભોગતા પણ મટે છે ક્યારે? દેહાધ્યાસ છૂટે છે ત્યારે. આ મર્મ છે ધર્મનો, બાકી નહીં. ચર્ચા કર્યા કરે કે એને કંઈ ન લાગે ને, એને કર્મ બંધાય નહીં ને, એને ઓછા થાય ને, આમ થાય ને તેમ થાય. અરે દેહાધ્યાસ સાબુત હોય ને આ બધી તારી વાતોને કોઈ સંબંધ છે ખરો? કોઈ અનુસંધાન કરું? દેહાધ્યાસ જેટલા પ્રમાણમાં છૂટે તેટલા પ્રમાણમાં એનું કર્મનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ છૂટે છે. આ ધર્મનો મર્મ છે. આ મર્મ સત્પુરુષના અંતઃકરણમાં રહેલો છે. શાસ્ત્રમાં નથી, શાસ્ત્ર તો સમજાવશે કે આ પ્રકૃતિ ને આ પ્રકૃતિ, આ પ્રકૃતિ ને આ પ્રકૃતિ, આનું આમ થાય ને આનું આમ થાય. ચર્ચા કરે એને કાંઈ કર્મ લાગે જ નહીં, એને લાગે ન લાગે, ખોટે ખોટી શુષ્ક ચર્ચા કરતા હોય થર્ડ પાર્ટીની. એ આમ વિચારે તો એને આમ થાય, એ આમ ન, એ કોકની વાત કર્યા કરે. આપણે આપણું તારું ઘર ને પેલા હું આમ કરો તો શું થાય એનો વિચાર. અને ધર્મની વાતમાં થર્ડ પાર્ટી ટોક ઇઝ ધ ફેશન ઓફ ધ ડે. એને આમ નથી ને એને આમ છે, એને જે છે. આ ઉપાસના કયા આત્માની કરવાની છે? એક જો આ જીવ સમજે તો સહજમાં મોક્ષ પડે. કીધું કે આ જીવ તું આ કયો સમજે છે મોક્ષની વાત? કે આ બધા જો સમજે તો મોક્ષ છે.
આ બધા સમસ્યા તોય તું આયલો જઈશ, 56 મેળમાં નહીં રહે, અનંતમાં આયલો જઈશ. આ જીવ સમજે તો સહજમાં મોક્ષ, નહીં તો અનંત ઉપાય પણ નથી. 537 સમજવાનું છે, ખૂબ વિચારીએ ને એનું અનુસંધાન, સંધિ કરો, સંધિ કરો, તત્વને પકડો. દેહાધ્યાસ એ આખો ધર્મનો મર્મ છે, એ છૂટવો જોઈએ, ઓછા વધતા પ્રમાણમાં પણ છૂટી જવો જોઈએ. પોતે કરેલો આ દેહનું મમત્વ છે, સૂક્ષ્મ રીતે કહીએ તો એની મોહબુદ્ધિ છે, શરીર પ્રત્યેની મોહબુદ્ધિ છે. અને આને કૃપાળુ દેવે 6 પત્રમાં અહમભાવ અને મમત્વ ભાવ કહ્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 દેશના પ્રકાશી છે. નીકળી જાઓ કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું, એ જે આત્માનું ત્રીજું અને ચોથું પદ છે, એનું ટળવાપણું છે, એ જ મોક્ષ છે, એ જ 5મું પદ છે. એ ત્રીજું ને ચોથું જે છે, કર્મનું કર્તાપણું અને ભોગતાપણું, તેનું ટળવાપણું 6 પત્રમાં કહ્યું છે, અને તે જ મોક્ષ છે, એ 5મું પદ છે. તો કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું હે પ્રભુ કેમ જાય, આનો કોઈ મર્મ? તો કે મર્મ એ છે, દેહાધ્યાસ છૂટે, દેહાધ્યાસ છૂટે, દેહ પ્રત્યેનો મમત્વ, દેહની આળપંપાળ, દેહ પ્રત્યેની મોહબુદ્ધિ, દેહ પ્રત્યેનો અહમભાવ અને એના થકી ઉત્પન્ન થતી મમત્વ ભાવની સંતતિ બહુ સૂક્ષ્મ હોય, ખ્યાલમાં ન આવે, કારણ કે સ્વની છે ને એટલે ન ખ્યાલમાં આવે, બીજાની હોય તો તરત પકડાઈ જાય. જ્ઞાની કહે છે મહા દુષ્કર વાત છે. શું દુષ્કર છે? દેહનું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું. બીજી કોઈ દુષ્કર વાતને બદલે જ્ઞાની પુરુષે અહીંયા શું કહ્યું કે દેહનું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. કઠિન ક્યાં છે? જ્યાં કરવાનું આવે ત્યાં. જ્યાં કરવાનું ન હોય ને કોરી વાતો હોય તો કઈ દુષ્કર નથી. એ પછી ચોથે વયો જાય, પછી એને 5 જતા વાર જ નહીં, 7 છે તો પછી ત્યાં 12 ગયો જ. રેવા દે ભાઈ, આ કોઈ જાતું નથી, રે નહીં, જાય નહીં. દેહનું મમત્વ ન ટળે ત્યાં સુધી આ કોઈ પરિણતિ થાય નહીં. મહા દુષ્કર વાત છે. અને એટલા જ માટે આખો અધ્યાત્મનો માર્ગ વૈરાગ્યની અધિષ્ઠાન શિલા ઉપર ઉભો છે, એનો પાયો વૈરાગ્ય છે. ભોગ અને અધ્યાત્મ આ બેને મેળ નથી. અધ્યાત્મ એટલે આત્મિક ઉત્થાન, આત્મિક મુક્તિનો માર્ગ. ગમે તે દર્શન હોય અધ્યાત્મનો, પણ એનો પાયો વૈરાગ્ય સિવાય સંભવે નહીં. ભાવના બોધમાં કૃપાળુ દેવે કહ્યું છે કે લોહીનો ડાઘ લોહીથી ન જાય, પાણીથી જાય. એટલે એણે કહ્યું છે કે આ જીવને લાગેલો જે કે ડાઘ છે સંસારનો, એ શૃંગારથી ન જાય, વૈરાગ્યથી જાય. જો ધર્મમાં જો વૈરાગ્ય હોય તો જાય, ધર્મમાં જો શૃંગાર મૂકી દેવામાં આવે તો શૃંગાર ધર્મથી આ જીવનું ક્યારેય કલ્યાણ ન થાય, ભોગ ધર્મથી આ જીવનું કલ્યાણ ન થાય. આ માર્ગ બહુ સ્પષ્ટ છે. વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ છે, અને એમાં પણ વિતરાગનો માર્ગ એ તો વૈરાગ્યની અતિ ઉચ્ચ અવસ્થા, કે વૈરાગ્ય વિરાગ અને એમાંથી વિરાગ વિતરાગ. પેલા ચિત્તની અવસ્થા ઉદાસીન છે, અને પછી એ વૈરાગ્ય થાય છે. ન રાગ ન દ્વેષ, કોઈ પર પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ રહેતા નથી. આ તો અદ્ભુત અવસ્થા છે. હજી વૈરાગ્ય સ્થૂળ અવસ્થાની અંદર તો આના પ્રત્યે નહીં, આના પ્રત્યે નહીં, આના પ્રત્યે નહીં એમ છે, પણ પેલામાં તો જગતના કોઈ પણ પર પદાર્થ પ્રત્યે નહીં, અણુ માત્ર પ્રત્યેને આ વિતરાગતા છે. મહા દુષ્કર વાત છે. તો સાહેબ પતિ ગયું ને, અમારે તો નાઈ નાખવાનું. આ જ્ઞાની છે. અહીંયા કૃપાળુ દેવની આ કૃપાળુપણું છે. શબ્દ તો આપણે બોલીએ કે કૃપાળુ દેવ, પણ કૃપાળુની કૃપા ક્યાં છે? એ કઈ વાંધો નહીં, આમ છે તથાપી, આમ છે તો પણ. તો કે છે, જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય. આ નિશ્ચય બળ સમજાણું, નિશ્ચય શબ્દ તો ઘણી વાર બોલીએ. જો નિશ્ચય છે તારો કે દેહનું મમત્વ મારે ત્યાગવું છે, છોડવું છે, જો નિશ્ચય છે તો વહેલે કે મોડે, વહેલે કે મોડે, ઉતાવળ કરમાં કઈ વાંધો નહીં. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. મારાથી કંઈ થતું, આ સંઠાણ મળ્યું છે પણ તારો આ ભાવ હશે તો તને એવું સંઠાણ મળશે, યોગ એવા તારા મળશે કે પછી દેહની માયા તને સ્પર્શશે નહીં. તો આ ભાવની યાત્રા હશે, ચાલુ થઈ તો કાંઈ વાંધો નહીં, ભાવ બદલાયા કરશું, યાત્રા ચાલુ છે. સ્ટેશન બદલાય, ગાડી આગળ જ ચાલે છે ને, પણ જોવું જોઈએ, ઊંધી નથી આવતી ને. સ્ટેશન બદલાય એનો કોઈ દી શોખ કરવો નહીં. આ પણ એક સ્ટેશન છે આપણા જે, ક્યારે બદલાઈ જશે કઈ વાંધો નહીં, પણ અમારું લક્ષ્ય, અમારી યાત્રા, એનો લક્ષ્ય જો ન ચૂકાય તો કે છે વહેલે કે મોડે તે ફળીભૂત થાય છે. શબ્દ પ્રયોગ લખો જ જોયો, ફળીભૂત થાય છે. તું એનાથી દેહના મમત્વથી પર થઈશ. એટલે જે કહ્યું કે છૂટે દેહાધ્યાસ, એ કહ્યું કે મોક્ષનો માર્ગ છે, તું છો મોક્ષ સ્વરૂપ. જો આ ધર્મનું મર્મ એ કહ્યો કે તું જ મોક્ષ સ્વરૂપ છો, એમાં આડું કોણ આવે છે? તું, તારો દેહાધ્યાસ છે તે. આગળ તો સાહેબ, આ દેહ પ્રત્યે આટલું બધું તમે અમને નકાર કીધો, દેહ પ્રત્યે આટલો બધો વિરોધ આપી દીધો, આ ધર્મ ક્યાંથી હાલે? એમાં એમાં સચ્ચિદાનંદનો ભગત હોય તો હળગી ઉઠે, કેમ કે ઓલું તો એમ જ કે દેહ વિના ક્યાંથી ભેગું થવાનું હતું. સરસ મૂક્યું છે, આપણે તો કૃપાળુદેવની વાતને સમજશું, બહુ મજા આવશે. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વ અર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહ કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. કૃપા કે સાહેબ, અમારે શરીરમાં વ્યાધિ થાય તો શું આ કોઈ પાસે ન જવું, ઉપચાર ન કરવા, સારવાર ન લેવી, કોઈ ડૉક્ટરને ન પૂછવું, ઔષધ સેવન ન કરવું? તો કે તને કોણે ના પાડી છે? અમે એના મમત્વનો ત્યાગ કરવાનું કીધું, પણ તું એની મમતા અપરિણામિક મમતા કર. જો મમતા કર લઈ ગયો, આમાં મમતા ભજવાની દેહ પ્રત્યેની, પણ શબ્દ એક મૂકી દીધો પાછો. આ તો જ્ઞાની પુરુષ છે ને, કે દેહ પ્રત્યે મમતા હોય પણ કેવી? અપરિણામિક. સાહેબ અપરિણામિક એટલે શું? આ તો કઈ સમજાણું નહીં અમને. અપરિણામિક મમતા કેવી? દેહ પ્રત્યે મમતા ન હોય તો સમજાય, પણ હોવી અને અપરિણામિક હોવી, આ તો વળી તમે ઓર પ્રશ્નમાં ગૂંચવાડો ઉભો કર્યો. નથી તો સમજાઈ ગયું કે મમત્વ ત્યાગવું કે છોડી દેવું. આ દેહ ખોટો છે, અહીંયા સુધી તો અમે તમારી હારે હાલતા હતા, પણ તમે કીધું કે ના, એ દેહને વિશે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. અમારે દેહની મમતા ભજવી? જો જો અમે મમતા અપરિણામિક ન સમજીએ તો પાછા ઊંધા એલા જશું. આ મમતા ભજવાની ક્યારે? પેલા એની કન્ડિશન આપી છે, ઇન વોટ સિચ્યુએશન. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી કે આ દેહથી તારે આત્મકલ્યાણ કરવાનું છે, આ દેહ તને એનો સાધન છે, ત્યાં સુધી તારે દેહ પ્રત્યે મમતા ભજવી, પણ અપરિણામિક. અપરિણામિક મમતા એટલે કે, આ સમજાયું, એટલે કે કેવી મમતા? કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વ અર્થે કરવાની ઈચ્છાએ નહીં, દેહના મમત્વ અર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહ કરીને જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પણ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભની દ્રષ્ટિએ અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. અપરિણામે એક મમતા પેલા શરતે કે એ દેહ કરીને આત્મકલ્યાણ કરવું છે. મારું આ શરીર જો આ થઈ જશે તો મારાથી આવો રૂડો મનુષ્ય ભાવ મળ્યો છે અને આ બધું કલ્યાણ વિના હું છૂટી જઈશ, આ દેહ મારો છૂટી જશે. પ્રભુ શ્રીને આવું થયું કે સાહેબ 10 મહિનાથી આ તાવ આવે છે અને હવે જો આ દેહ છૂટી જાય અને સંકેત પ્રાપ્ત ન થાય, આત્મજ્ઞાન ન થાય, તો પ્રભુ આવો પંચેન્દ્રિય સંઘની મનુષ્ય ભાવ જો હારી જાઓ તો ક્યાં કરું, આ થાય એમ નથી. આ દેહ કરીને કલ્યાણ કરવું છે, આનાથી ઉત્કૃષ્ટ યોગ એ કંઈ નથી. આત્મકલ્યાણ માટેનો વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી કલ્યાણનો સર્વોત્તમ અધિકારી છે, શ્રેષ્ઠ અધિકારી છે. તો આવો અધિકાર મને પ્રાપ્ત થયો, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, પ્રભુ મને મળી ગયો છે. તમે એને અકસ્માત કહો તો અકસ્માત, જે કંઈ કહેવો એ કહો, પણ મને મળી ગયો છે. ધર્મની આરાધના આ દેહથી થાય તો જ થશે, આ દેહથી નહીં થાય અને હું કાગડા કૂતરાના ભાવમાં ચાલ્યો જઈશ, કૂતરા બિલાડાના ભાવમાં ચાલ્યો જઈશ, નારકીમાં ચાલ્યો જઈશ, કદાચ પરિણામ બહુ ખરાબ હશે તો તિર્યંચમાં જઈશ. પ્રભુ મારાથી આત્મકલ્યાણ નહીં થઈ શકે, માટે મારે આ દેહ જોઈએ છીએ, આ વ્યાધિ આવી છે જવી જોઈએ, હું સ્વસ્થ થવો જોઈએ, મારો રોગ દૂર થવો જોઈએ, ઉપચાર કરવા છે મારે, કારણ કે આ દેહથી મારે આત્મકલ્યાણ કરવું. હવે ભજ તો એની મમતા ભજ, આત્મકલ્યાણ કરવું હોય તો દેહની મમતા ભજવી, આ અપારિણામિક ભાવે છે. તો દેહના મમત્વ અર્થે નહીં, દેહના મમત્વ અર્થે નહીં. દેહનું મમત્વ કહ્યું, અરે રે હજી જ કંઈ ખાવા પીવાના દી આવ્યા, દીકરાઓના મની ઓર્ડર આવ્યા, ધંધામાં હરખાઈ આવી, ત્યાં શરીર કંઈ ખાઈ શકતું, એને ભોગ ભોગવવાના એના ઓરતા છે અને ઓરતા અધૂરા રહીએ છે. મારે તો ફરવા જવાનું હતું, જુઓ ને આ ટિકિટો આવી છે ને ઓલો નાનો બોલાવે છે ને મોટો બોલાવે, પણ આપણાથી ક્યાંય હવે જઈ શકાતું નહીં. આ ઓરતા છે એના મનના અભરખા છે બધા ભોગના, એના માટે નહીં, આ દેહનું મમત્વ માટે થઈને તારે હવે ઉપચાર નથી કરવાના. એ અપરિણામિક મમતા નથી, એ તો દેહનું પોતાનું મમત્વ છે. બીજું, આ જરીર શરીર સારું થઈ જાય તો સારું, હજી મારે આ લગ્ન બાકી છે, ભાણિયાના ભત્રીજાના પોતરાના, આ કંઈક પ્રસંગ જોતો જાઉં, આ ક્યાંક આંખ મીચાઈ જશે અને પ્રસંગ થઈ ગયા હોય તો કહેવાય એના ઘરે ઘોડિયા બંધાય, આ મૂર્ખને કાંઈ કોઈ હદ છે. આ જીવની અંદરની અભિલાષાઓ તો જુઓ સૂક્ષ્મ, જે કોઈને ખબર ન પડે જ્ઞાની જાણે છે, અંદરથી આવીને આવી આમ થાય આમ થાય આમ થાય, ભવિષ્યની એટલી બધી કલ્પનાઓમાં વિશ્વમાં રહેતો હોય છે, એ વાત ભલે બહારથી ડાઈ ડાઈ કરે, પણ એનું આખું જે મનની અંદર મંથન છે એ શેનું છે, આનું આમ થાય, આટલું આ થાય, આ શરીર સારું થાય તો જરાક ઓલાના ઘરે જઈ આવવું, ઘણા વખત એ વેવાઈ બોલાવે છે, એને ત્યાં જવાનું નથી, આ બધી જગ્યાએ હજી લાવો લેવો છો, બધે અહીંયા જાઓ, આને બોલાવે છે તો એને ત્યાં જતો આવું, જરા સારું રહીએ. દેહના મમત્વ અર્થે તારે શરીરનું વ્યાધિ જાય એ છે અને ઉપચાર કરવા છે, જ્ઞાની કહે છે એની અમે અનુમોદના કરતા. આત્મકલ્યાણ કરવું છે કે આવો અવસર ફરી નહીં મળે. સુભાગભાઈનું શરીર શીર્ણ જીર્ણ થઈ ગયું, મંદવાડામાંથી હવે તો ઉભા થવા એવી કોઈ શક્યતા ના રહી. એક ખાટલામાં પડ્યા પડ્યા એને ભગવાનને લખ્યો કે હવે કાંઈ વંચાતું નથી, આંખે ઝાખપ એટલી છે અને કંઈ સ્મરણમાં રહેતું નથી, આ અવસ્થા છે, વૃદ્ધા અવસ્થા છે અને તાવ આવ્યા કરે છે અને કોઈ સંભળાવે અને અમે વાંચી જાણીએ એમાં શું મજા આવે, તો કે આત્માનો આનંદ તો જાતે કરીએ તો આવે. તો હે પ્રભુ, આ તમારો 6 પદનો પત્ર પણ બહુ કઠિન છે અને તમારા જીભે તો સરસ્વતી છે, કંઈક અમારા ઉપર દયા કરો. ખાટલામાં પડ્યા પડ્યા અમે આત્મકલ્યાણ કરી લઈ, આંખ બંધ થાય ત્યારે પર આત્મકલ્યાણ થવું જોઈએ. કારણ એક શબ્દ પ્રયોગ લખ્યો છે સુભાષભાઈના પત્રમાં, અનંત કાળે આવો જોગ બનવો વિકટ છે. ફરીથી, અનંત કાળે આવો જોગ બનવો વિકટ છે. હે પ્રભુ, તમારો યોગ સાક્ષાત ભગવાન પરમાત્મા પુરુષ અને અમે અમારું તમને ઓળખાણ થઈ ગયું છે અને હવે જો અમે આત્મકલ્યાણ ન કરી શકીએ તો અનંત કાળમાં હવે કોઈ આશા રાખી શકે એવું નથી. આવો ખેદ એને ઉપચાર કરવા હોય, અપરિણામિક મમતા અમે જીવીએ એટલા માટે જીવીએ કે તમે કંઈક મોકલો અમને, આત્મસિદ્ધિ આવી જાય છે. આ સ્વભાવ પ્રત્યેની આ કૃપાળુની કૃપા અને કરુણા એની પ્રસાદી આત્મસિદ્ધિ. જાઓ, આ બધું જ જેવું તમારું ગયું છે, મહાવ્યાધિની અંદર તમે રોકાઈ ગયા છો, તે સમયે જ્ઞાની પુરુષના માર્ગની વિચારણા કરવી છે. કૃપાળુ દેવે એ જ્ઞાની પુરુષનો માર્ગ સંક્ષેપની અંદર 14 પૂર્વના સારરૂપ આત્મસિદ્ધિ આપી. પતિતોને પણ પાવન કરે, ઉદ્ધાર કરે એમ બ્રહ્મચારીજી લખી એવી આત્મસિદ્ધિ આપી. પણ જીવની ઝંખના આ હોવી જોઈએ કે વ્યાધિના ઉપચાર સેના માટે? આત્મકલ્યાણ કરવું છે. દેહના મમત્વ અર્થે નહીં, ભોગ અર્થે નહીં, લાલસા અર્થે નહીં, રહેલી અતૃપ્ત વૃત્તિ અર્થે નહીં. આ બાકી છે ને તે બાકી છે ને સંસારમાં આયદરા અધૂરા પૂરા કરવા છે, રહેવા દે. બંધ કરતા રહો ચોપડો સંસારનો. દેહના મમત્વ અર્થે નહીં, પણ આ દેહ કરીને જ્ઞાની પુરુષનું માર્ગનું આરાધન થઈ શકે છે, એની અંદર લાભ છે. ઉપચારમાં આ લાભ છે. આ ઉપચાર જો ફળીભૂત થાય, આ દવા જો અસર કરે, તો મને લાભ કયો છે? હું જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન કરી શકું એવો. અને આને એમ થાય કે તો બે વાર ખાવ તો ખરો, આ શિયાળાની સિઝન છે ને, મારાથી અડદિયા ખવાતા નથી ને, આ તો મારા પ્રભાવનામાં અડદિયા આપે છે, મફતમાં આવ્યા તો ખાવા કેવી રીતે? ઓલા ઘરના લોકો મૂકી દે બાજુમાં, તમારે અડવાનું. શું દશા છે? દ્રષ્ટિ ભોગની છે. એ કે છે એ લાભ નહીં. અને કઈ બુદ્ધિએ ઉપચાર કરવાના, કઈ બુદ્ધિએ સારવાર કરવાની? તો કે આ બુદ્ધિ કે જ્ઞાની પુરુષના માર્ગનું મારાથી આરાધન થશે. સારું, 5 માળા વધારે થશે, 2 સામાયિક વધારે કરીશ, સ્વાધ્યાય ભક્તિમાં વધુ સમય ગાળી શકીશ. જો શરીર સ્વસ્થ થાય, હું જલ્દી ઊભો થાઉં, તો જ્ઞાની પુરુષના માર્ગનો એને કહેલા માર્ગની ઉપાસના હું સુંદર રીતે કરી શકું, વિક્ષેપ વગર કરી શકું, શાંત ભાવથી કરી શકું. હે પ્રભુ, આ મારું વ્યાધિ દૂર થાય અને આ ઉપચાર ફળીભૂત થાય, કારણ કે એમાં રહેલો લાભ આ છે. આ બુદ્ધિથી ઉપચાર કરવા, આ બુદ્ધિ એને અપારિણામિક મમતા કહેવાય છે. કે શરીરની જાળવણી કરે છે, ઉપચાર કરે છે, સાર સંભાળ લે છે, પણ એની બુદ્ધિ એમાં કઈ છે? કે જેથી કરીને આ વ્યાધિ દૂર થતા હું જ્ઞાની પુરુષના માર્ગની આરાધના સુંદર રીતે કરી શકું. આ અપારિણામિક મમતા, શરીર પ્રત્યેની મમતાને જ્ઞાનીઓએ ત્યાં આવકારી છે. કરો. અને આવી મમતા માટેના 2 પત્રમાં જુઠ્ઠાભાઈને કહ્યું કે દેહની સંભાળ રાખજો. જે દેહ આત્માર્થે છે તે દેહને જ્ઞાનીઓ પણ સાચવે છે. આપણે તો એ વાક્ય પકડી રાખીએ, એ વાક્ય પકડી અને પછી કહી કે જો કૃપાળુ દેવ નહોતો તો જૂઠા બેન. પણ કઈ બુદ્ધિએ, કયા લાભની દ્રષ્ટિએ વિચારવું જોઈએ, નહીં તો જ્ઞાનીની અવજ્ઞા સિવાય કંઈ નથી. આશા તણાજ. અને આજે આ ઓછું અધૂરિયાઓ છે બધા, આવી આશાત્મા અવજ્ઞા સિવાય કંઈ કરતા નથી. મોટેથી જોર જોરથી કૃપાળુ દેવના નામે બોલ્યા કરે, પણ શું કીધું છે એની સંધિ, એની વાત કેવી રીતે અપારિણામિક મમતા એ છે, એ જીવની દેહની સંભાળની વાત કરી છે. બાકી તો એમણે અપૂર્વ વર્ષમાં નથી ગાયું. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માત્ર સંયમ હેતુ સિવાય દેહ પણ અમારે જોઈતો નથી, અને એ દેહમાં પણ અમને મૂર્છા નથી જોઈતી. જે દેહ સંયમના હેતુ છે એ દેહમાં પણ અમને મૂર્છા ન જોઈએ. કૃપાળુ દેવનો તો આમ લેવાય સંદેહ કરીને બોલાય, કેમ આ મધુરા વાક્ય ગમે ત્યાંથી ઠોકી દેવાના? કેમ છો? સારું, બરોબર સાફ કરજો. ભગવાને કીધું છે કે દેહ તો જાળવો, જૂઠા પાર યાદ છે ને, આમ ન બોલાય. કોઈની દેહ ભાવનાને દ્રઢ ન કરાય. આ જ્ઞાનીના માર્ગની અવજ્ઞાને આશા કરે છે.
એ કહે છે, અપર જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે. આ જે મમતા કીધી, ઉપચાર કરવાની, સારવાર કરવાની, સારા ડોક્ટર, સારી હોસ્પિટલ, બધું જ કરવું, આ બુદ્ધિએ કર્યું હોય તો એ જે મમતા છે, કોકને મમતા, કેટલી બધી મમતા રાખે છે, તો એ મમતા કેવી છે? અપરિણામિક છે. અને તે પરિણામે સમતા સ્વરૂપ છે. કારણ કે એ મમતાનું પરિણામ શું થશે? સ્વરૂપની સમતા, આત્મ સ્વરૂપની સમતા. પણ તે દેહની પ્રિયતાર્થે સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે તે ત્યાગવો પડે છે, એવા અર્થ ધ્યાને કોઈ પણ પ્રકાર, કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી, એવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ્ય રાખવો યોગ્ય છે. જ્યારે ઉપચાર કરાવીએ, સારવાર કરીએ, ઔષધ લઈએ, ત્યારે વિચાર કરવાનો કે દેહની પ્રિયતા અથવા તો એને કારણે થઈને સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો હેતુ છે, મારે ત્યાગવો પડે છે. આ શરીર નબળું છે, એટલા ખવાતો નથી, પીવાતો નથી, જવાતો નથી, ફરાતો નથી, દેખાવા દેખા, આ બધી વસ્તુનો ત્યાગ કરવાનો લક્ષ્ય રાખો કે આના માટે દેહ નથી. દેહ માત્ર તે સંયમ હેતુ હોય જો એમ, દેહ તે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કરવા માટે માટે ઉપચાર કરવા છે, માટે આ બધું કરવું છે, ફરાફર કરવું છે, ફરવા જવું છે, ને ઓલાના કાર્યક્રમ છે, ને અહીંયા જવું છે, એની વાત નથી. કોઈ વ્યવહારિક પ્રયોજન અહીંયા નથી. એ કે છે એવી આર્થ ધ્યાને, અરે રે મારે આ છોડવું પડે, મારાથી આ થતું નથી, મારે આ છોડવું પડે, આવું આર્થ ધ્યાન છે. આ તો એવું આર્થ ધ્યાન ન થાય, એ કે છે લક્ષ્ય રાખવું. આવું આવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા છે. આત્મકલ્યાણના પ્રસંગે આ લક્ષ્ય ક્યારેય ચૂકાવવો ન જોઈએ. આ શારીરિક વેદનાના સમયે આપેલો પ્રભુનો પત્ર વિચારીએ, જેના જેના આપણા સૌના જીવનમાં આવા પ્રસંગો તો કેટલા આવે, અને ઉંમર થતાં તો આવ્યા વિના, અને અહીંયા તો મોટા ભાગના નહીં છે, ત્યારે આ પત્રો એ સાચી આત્મ આરાધના સૂચિત છે. હવે આગળ શું ભાવથી રહેવું જીવનમાં? સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. આ વાક્યો વાંચીએ અને કરુણા તો જુઓ. આ કરુણા સિંધુ શબ્દ જ્યારે શિષ્યના મુખમાંથી નીકળો હશે, એની કરુણાનું આકાશ કેટલું વ્યાપ્ત છે, અસીમ છે. કૃપાળુ દેવની કૃપાની કરુણાનું આકાશ અસીમ છે, કોઈ મર્યાદા નથી. જેવી પ્રકારનો જીવ આવ્યો એના પ્રત્યે એને કોઈ કરુણા બતાવી છે, જે ભૂમિકામાં જીવ હોય એને. અહીંયા તો રોગથી ગ્રસ્તની વાત કરી છે, વેદના આવી છે, અને ભગવાનને લખી નાખ્યું કે પ્રભુ સહન થતું નથી, ને હવે તો આ કંઈ થશે નહીં. બધું કુંવરજીભાઈ કલોલના છે, એ કંઈ બહુ મોટી એની કંઈ બહુ ઓલી છે નહીં, જેમ સૌભાગભાઈને મુનિષે આવા મુમુક્ષુને પણ કૃપાળુ દેવે તો જો ઉઠાવ્યા છે. મુનિશ્રીને શરીરની વ્યાધિ થઈ તો 6 પદનો પત્ર મળ્યો, સૌભાગને થઈ તો આત્મસિદ્ધિ મળી, અને આ કુંવરજીને થયો તો 460મો પત્ર મળ્યો. માર્ગ એક જ, વાત એક જ, સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિખેદપણાને, મરણનો ભય નહીં અને નિખેદ, અરે મને આ ક્યાં દર્દ આવ્યું, આ ખેદ નહીં. વ્યાધિગ્રસ્ત જીવને હંમેશા ખેદપણું વર્તતું હોય કે આ સંસાર ભોગ શોખ માણે છે ને હું રહી ગયો, આ બધા ગયા ને મારે ઘરે રહેવું પડ્યું, આવું બધું બહુ હોય છે. આ બધા લગ્નની અંદર એ બધા માણતા હશે, કેવો મોટો પ્રસંગ કર્યો, એના ઘરે તો કેવો અવસર છે, અને હું ન જોઈ આવી જો આને અબરકાતો જો, ઘરના બધા ગયા પણ મારાથી જવાનું નહીં. એ કે ના તમને નથી લઈ જવા, નકમ બધું બગડી જાય, મને રાખો, હું પડ્યો રહી છે ખૂણામાં, પણ હું જોઉં તો ખરો બધું કેમ લગ્ન થાય, તો કે ના ના એ ખોટો વિક્ષેપ થાય, આના માણાને હાલાકી થાય, પણ આની હાલાકીનો કોઈ, અરે અરે નિખેદપણું. વ્યાધિગ્રસ્ત જીવનમાં નિખેદપણું શબ્દ બહુ વિચારવા જેવો છે, ખેદ ના થાય. અને આપણને આ ખેદ અંતરંગ વર્તુળમાં જ થાય છો, સગા સંબંધી આ બધાનું જે જોઈ છે ને,
અને એ જે પ્રકારે ફરતા હોય છે અને આપણાથી નથી જવાતું ને એટલે ખેદ આપણને થાય છે અને આપણે ખેદમાં છે. આ અર્થ ધ્યાન છે, અમારાથી નહીં જવાય, ન જ હોતા એમ થયું, આનંદ થયો, સારું થયું, આપણાથી ન જવું, આરામથી સત્સંગ સાધના વધારે કરશું અને ઘરના લોકો બધા જશે તો આપણે મોકળા થઈ જશું. આ નરસિંહની ભાવના કે ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ, સારું નકામ 8-15 થી બગડત એની બદલે હવે જરાક વધારે હું આરાધના કરીશ, આત્મ સ્વરૂપની આરાધના કરીશ. ને ખેદ પણ સમજવું પડે, વ્યાધિગ્રસ્ત જીવનમાં આ ખેદ પોતાની દર્દ છે એનું નથી, પણ બીજા માણે છે એનું છે. વિચારવો, બીજા માણે છે, બીજા ભોગવે છે ને હું રહી જાઉં છું એનો ખેદ છે. 15 ટિકિટ આવી છે ને મારી નથી, કામ થઈ ગયો. નિર્ભયપણું અને નિખેદ પણ, દેહ છૂટી જાય તો પણ એને મરણનો હવે ભય નથી. કારણ કે કઈ ભાવના હતી, તે એનાથી હું ભિન્ન છું, પોતાનું જુદાપણું અને એ અનિત્ય આદિ સ્વરૂપ છે દેહનું. આ જેને હોય એને ભય શેનો, નિર્ભયપણું અને નિખેદપણું શેનો ખેદ, કે મને હવે ભોગનો તો કઈ છે જ નહીં, અપરિણામિક મમતા છે એટલે ભોગની વાત રહેતી નથી, એટલે દેહની પ્રિયતા રહો એ કંઈ નથી, એમ આર્થ ધ્યાન ન કર. સર્વ પ્રકારે નિખેદપણાને ભજવાની શિક્ષા કોણે કીધી છે? તીર્થંકરે. અને આ પ્રભુનો તો જુઓ, અને અમે પણ એ જ કહીએ છીએ, અને 170 પત્રાંક, તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવાની ઈચ્છા છે. આ જ કર્યું છે, જગતના જીવોને આત્મકલ્યાણનો માર્ગ આપ્યો છે, નિર્ભયતાનો માર્ગ, વિતરાગતાનો માર્ગ આ પરમાત્માએ આપ્યો છે. આ તીર્થંકરે જે કર્યું છે, તીર્થંકર જે સમજ્યા એવું ન સમજાય એવું આ કાળે કંઈ નથી. 170 જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા 1947 સંકિત શુદ્ધ પ્રકાશ રે, એ શુદ્ધ સંકિતની અંદર તીર્થંકરની અવસ્થાનું જ્ઞાન પણ છે, કે શ્રુત અનુભવ વધતી દશા એ જાણીને કહે છે કે તીર્થંકરે આ કહ્યું છે. એ અહીંયા લખે છે કે આ હું તીર્થંકરે કહ્યું છે અને અમે પણ એ જ કહીએ છીએ. તો અમારામાં ને તીર્થંકરમાં કે વિતરાગમાં તમે કોઈ ભેદ ગણોમાં, બોધ એ જ છે, જ્ઞાન એ જ છે, પર્યાય જુદી છે પણ બોધ તો એક છે. જ્ઞાન અપેક્ષા એટલે કીધું કે પ્રેરણનો ફેર છે, બાકી કઈ નથી. આપણને એમ થાય કે પત્રની અંદર આપણે આગળ વધી શકતા નથી. શું આ પુરુષ, શું એની કરુણા, શું એની કૃપા, અને આવી ભૂમિકામાં, સૌભાગ્યની ભૂમિકામાં આત્મસિદ્ધિ, પ્રભુશ્રીની ભૂમિકાની અંદર 6 પદનો પત્ર, પણ સામાન્ય આપણા મુમુક્ષુની ભૂમિકામાં પણ એને આ કહ્યું છે કે જો ભલે શારીરિક વેદના આવે, શારીરિક વેદના આવે તો એને સમ્યક પ્રકારે અહ્યાસવાનું રાખો. તો આ સમ્યક પ્રકારે એટલે કેવી રીતે? આમાં કહે છે, આ કહે છે, અમે એ કહી, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ક્લેશિત એટલે દુઃખી થવું, મનથી દુઃખી થવું. દુઃખી થવામાં સંસાર એ દુઃખનો દરિયો જ છે. સંસારમાં સુખ હોય, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આ ક્લેશ છે, સૂક્ષ્મ પરિણામ છે દુઃખનું. ક્લેશ શબ્દ જૈન દર્શનમાં જ મળે છે. ક્લેશ અને સંકલેશ, એ જ્યારે ક્લેશ મટે નહીં ને એના એનક વિકલ્પો થયા કરે એ સંકલેશ. ક્લેશ અને સંકલેશની ધારા હોય એ આપણે કહીને કે કાંઈ નથી, પણ એવું મનની અંદર મુંજારો છે, કંઈ ચેન પડતું નથી, કે સમજાતું નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને થાય છે શું? તો કે હું કહી શકતો નથી, પણ મને જંપ નથી, જીવને જંપ નથી. આ ક્લેશિત અવસ્થા છે. બધું જ છે, ભરપૂર સમૃદ્ધિની વચ્ચે પડ્યો છે, બધા સગાવાલા હાજર છે, નોકર ચાકર હાજર છે, જીવને જંપ નથી. તમારે કંઈ ખાવું છે, પીવું છે, કંઈ જોઈ છે, કોઈ ચીજ વસ્તુ જોઈ છે, આ લાવી આપો, કાંઈ નથી જોતું ભાઈ, મને જંપ નથી, ક્લેશિત થવા જેવું નથી આ સંસારમાં. કારણ કે આ સંસારનું સ્વરૂપ જ ક્લેશ છે. હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ તું વિરામ પામ. વિરામ પામવાની બદલે ક્લેશિત થાય છે. કોઈ પ્રકારે પણ, ગમે તે અપેક્ષાએ પણ આ સંસારમાં ક્લેશિત થવા જેવું નથી. આ સંસારમાં સુખ એકાંતે જ્ઞાનીઓ એ સંસારને નિષેધ્યો છે, સંસારના સ્વરૂપને નિષેધ્યું છે, અને મોક્ષના સ્વરૂપને ઉપાદેય ગણ્યું છે. મોક્ષનું સ્વરૂપ એ જ જીવનું સ્વાભાવિક સ્વરૂપ છે, એ જ સુખનું સ્વરૂપ છે. સંસાર ક્લેશનું સ્વરૂપ છે. માટે કોઈ પ્રકારે ગમે તેમ વિચાર કરીને આમ હોય તો સરખા નહીં, ગમે તેવું હોય તો સંસારમાં કઈ કોઈ દિવસ શાંતિ મળે નહીં. તો કે છે આ ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. પેલો શબ્દ શું મૂક્યો? અવિચાર. કર વિચાર તો પામ, જીવ જ્ઞાનીના બોધનો વિચાર નથી કરતો, સાંભળે છે પણ વિચાર નથી કરતો. વિચાર મનન ચિંતન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા અને સમાધિ આ વિચારણાના પાંચ ચડતી શ્રેણીઓ છે. આ શ્રેણીમાં ન જાય. શૂન્યતા એ જૈન દર્શનની અંદર નથી કીધી, પણ વિચારમાં નિર્વિકલ્પતા આવે એટલે તત્વના રૂપમાં સ્થિર થઈ જાય, નિર્વિકલ્પ. 13મો ગુણસ્થાનક અંતે પૂર્ણ નિર્વિકલ્પ સ્વરૂપમાં પ્રગટાવનાર મંગલાચરણમાં જે કહે છે નિર્વિકલ્પતા. તો કે છે અવિચાર, બીજું અજ્ઞાન, જાણતો નથી, કઈ જાણતો નથી. જે જાણે છે એ બધું અવળું છે, નથી જાણતો એટલે અભણ નથી. અહીંયા અજ્ઞાનનો અર્થ અભણ ન કરવો. દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નોબેલ પ્રાઇઝ વિનરની પણ અહીંયા વાત આવી જાય, પણ અજ્ઞાન છે. કારણ કે આ દેહ અને આ જીવ આ ભેદ જો ન જાણે તો બધું જાણેલું અજ્ઞાન છે. નહીં જાણ્યો નિજ રૂપકો સબ જાણ્યો સુફોક, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી આદમ છે. અજ્ઞાન છે, તારું જાણપણું છે એ પણ અજ્ઞાન છે. કોઈ ખોટું લાગે કે હું કેટલું બધું જાણું છું, કેટલા કંઠસ્થ, બે કલાક સુધી ઓળું તો એક મિનિટ અટકું નહીં એટલી સતત વાગધારા છે, તો એ અજ્ઞાન છે. કારણ કે હજુ આત્મ સાક્ષાત્કાર થયો નથી, ત્યાં સુધી અજ્ઞાન છે. હા, એ અજ્ઞાનને જ્ઞાનીના બોધનો સહારો હોય તો એ ક્રમે કરીને એમાંથી જ્ઞાન પ્રગટે. સદબોધથી સમ્યક દર્શન થાય. તો અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. કયા કારણ? અજ્ઞાન અને અવિચાર. આ ક્લેશ, મોહ અને માઠી ગતિના કારણ બે કયા? અવિચાર અને અજ્ઞાન. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. જો અવિચારની સામે શું મૂક્યું? સદવિચાર. વિચાર રહ્યો જ, પણ પેલો કેવો હતો? અવિચાર. અહીંયા સદવિચાર, જ્ઞાનીના વચનનું યથાર્થપણે ગ્રહણ કરવું, એના આશયને સમજવો, એ સદવિચાર છે. એમાં વિચારણા કરવી. અને આત્મજ્ઞાન, ઓલું અજ્ઞાન હતું અને અહીંયા કયું આવ્યું? આત્મજ્ઞાન, તે જ જ્ઞાન છે. સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. પત્રાંક 64 મનસુખરામ સૂરિરામ ત્રિવેદીને પ્રભુ કૃપાળુદેવે લખ્યું, સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ. તમે બધા બહુ જ્ઞાની છો કે, પણ આત્મજ્ઞાન એને પ્રારંભ લખ્યો છે કે વિતરાગના મહાવીરના બોધનું પ્રારંભ, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, એગમ જાણાઈ સર્વ જાણાઈ, એ 64માં પત્રમાં વાંચ્યો, એ શરૂ થાય. અને છેલ્લે પછી કહ્યું કે ટૂંકની અંદર મારી વાત પૂરી કરું છું અને બે ચાર મુદ્દા તમે વિચારજો. મેં લખ્યું કે સર્વ કરતા આત્મજ્ઞાન શ્રેષ્ઠ. જ્ઞાન ઘણું, આ શાસ્ત્રોને આ શાસ્ત્રને આ મતને આ મતાંતરને આ નયને આ નિક્ષેપના ભેદને જે હોય તે રાખો તમારી પાસે. આત્મજ્ઞાન ન થાય તો આ બધું વ્યર્થ છે, શ્રેષ્ઠ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી, એ જ જણાય છે, પ્રણામ પહોંચે. આ પત્રના સમાપનમાં લખ્યું છે, કંઈ પકડાય છે? સાક્ષાત ઉપાય શેનો? આ જે ઉપર કહ્યું કે એને જે પોતાને આત્મગતિનું કારણ લેવું છે, આત્મજ્ઞાન અને આત્મગતિ, એનો સાક્ષાત ઉપાય શું? અમને સાહેબ વિચાર થાય છે સદવિચાર અને આત્મજ્ઞાન અને આત્મગતિ અમારે પ્રાપ્ત કરવી છે, માઠી ગતિ નથી જોઈતી, આત્મગતિ જોઈએ છે. તો એનો સાક્ષાત ઉપાય, સાક્ષાત એટલે નજરો નજર, તને પ્રત્યક્ષ અનુભવમાં આવે હથેળીમાં આમળા જેવો, એ શું છે? એનો સાક્ષાત ઉપાય પ્રથમ, પ્રથમ એટલે પહેલા વહેલું, સૌથી પહેલું કરવું હોય તો તારે એ જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી, એ જ જણાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞા શું છે એની વિચારણા કર. વચનામૃત એક એક વાતો એ જ્ઞાની પુરુષની આજ્ઞા, આખું વચનામૃત જ્ઞાની પુરુષની આજ્ઞા છે. એટલે આપણે ત્યાં શબ્દ પ્રયોગ છે જિનાગ્રામ,